નમસ્કાર. આજે આપણે એક એવી કૃતિની ઊંડાણમાં ઉતરવાના છીએ જે ખરેખર હચમચાવી નાખે. એક એવી દુનિયાની વાત કરીશું જ્યાં દોસ્તી કરવી એ ગુનો છે, કવિતા લખવી એ બળવો ગણાય, અને ચૂપ રહેવું એ પણ શંકાની નજરે જોવાય છે. આપણે વાત કરી રહ્યા છીએ હર્ટા મ્યુનરની નોબેલ પુરસ્કાર વિજેતા નવલકથા ધ લેન્ડ ઓફ ગ્રીન પ્લમ્સ વિશે.
અને આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, એ સમજવું બહુ જરૂરી છે. આ તો એક જીવંત દસ્તાવેજ છે. હર્ટા મ્યુલર પોતે નિકોલાઈ ચાઉશેસ્કુના તાનાશાહી શાસન હેઠળ રોમાનિયામાં જ મોટા થયા હતા, એટલે એમના પોતાના અંગત અનુભવોની આગ છે ને, એ આ નવલકથાના પાને પાને ધકધકે છે.
બિલકુલ, આ કોઈ રાજકીય ભાષ્ય નથી.
ના, એનાથી ઘણું વધારે છે. એ શાસન હેઠળ જીવતા લોકોના મનમાં શું ચાલતું હતું, એમનો ડર, એમની તૂટતી હિંમત, એનું આબેહૂબ ચિત્રણ છે.
અને એટલે જ કદાચ નોબેલ સમિતિએ પણ કહ્યું હતું કે આ વંચિતોના આંતરમનનું ચિત્રણ છે. મને આનું શીર્ષક હંમેશાથી બહુ કરુણ લાગ્યું છે. લીલા આલુનો પ્રદેશ, જાણે કંઈક અધૂરું રહી ગયું હોય, કંઈક જે ક્યારે પાકી જ ન શક્યું.
તમે એકદમ સાચી વાત પકડી છે. લીલા કાચા આલુ એ બીજું કંઈ નહીં પણ ચોરાઈ ગયેલી યુવાનીનું, કચડાઈ ગયેલા સપનાઓનું જ પ્રતીક છે. એક એવી આખી પેઢી જેનો સ્વાદ હંમેશા કડવો અને ખાટો જ રહ્યો,
જેને ખીલવાનો પાકવાનો મોકો જ ન મળ્યો.
બિલકુલ. શાસનના દમન હેઠળ એમનું જીવન સમય પહેલાં જ કરમાઈ ગયું. આ આખી નવરકથા એ જ ખાટા સ્વાદની ગાથા છે.
તો ચાલો એ ગાથામાં ઊંડા ઉતરીએ. વાર્તા આપણને 1970-80ના દાયકાના રોમાનિયામાં લઈ જાય છે. વાર્તાની મુખ્ય પાત્ર એક અનામી યુવતી પોતાના દમનકારી ગામડામાંથી એક આશા લઈને યુનિવર્સિટીમાં આવે છે, આઝાદીની આશા. પણ ત્યાં શું થાય છે?
ત્યાં એને આઝાદી તો નથી મળતી, પણ દમનનું એક વધુ સુસંસ્કૃત અને કદાચ એટલે જ વધુ ભયાનક સ્વરૂપ જોવા મળે છે. અને વાર્તાની શરૂઆત જ એકદમ ધ્રુજાવી દે એવી ઘટનાથી થાય છે. લોલા નામની એક વિદ્યાર્થીની આત્મહત્યા કરી લે છે.
હા, તે એના રૂમમાં કબાટમાં લટકતી હાલતમાં મળે છે. આ ઘટના માત્ર એક દુર્ઘટના નથી, ખરું ને? એ તો આવનારા ભયંકર સમયની એંધાણી છે.
બરાબર, એક પડઘમ છે. અને આ ઘટનાથી આપણી કથાનાયિકા અને એના ત્રણ મિત્રો જ્યોર્જ, કર્ટ અને એડગર, આ ચારેના જીવનમાં જાણે ભૂકંપ આવી જાય છે.
એમની મિત્રતા એટલે શાસનના જૂઠાણા અને પ્રચારથી ભરેલા રણમાં એક નાનકડી વીરડી જેવી હતી.
હા, પણ લોલાના મૃત્યુ પછી એમને એની એક ડાયરી મળે છે, અને ડાયરીમાં શબ્દે શબ્દે સતત સરકારી દેખરેખ હેઠળ જીવવાનો ડર અને માનસિક પીડા વર્ણવેલી છે.
અને જેવી આ ડાયરી એમના હાથમાં આવે છે,
બસ એ જ ક્ષણથી ગુપ્ત પોલીસ એટલે કે સિક્યુરિટીની નજર એમના પર પડી જાય છે. હવે તેઓ માત્ર વિદ્યાર્થીઓ નથી, પણ શાસન માટે શંકાસ્પદ તત્વ બની જાય છે.
અને અહીંથી જ વાર્તાનો અસલી સંઘર્ષ શરૂ થાય છે.
પણ મને હંમેશા લાગ્યું કે આ પાત્રો લડી કોની સામે રહ્યા છે? કોઈ દેખીતો દુશ્મન નથી, કોઈ યુદ્ધનું મેદાન નથી.
કારણ કે તાનાશાહીનો સૌથી મોટો દુશ્મન બહાર નહીં પણ અંદર હોય છે.
અહીં વિલન તરીકે સામે આવે છે કેપ્ટન પેજલ. પણ પેજલ કોઈ રાક્ષસ જેવું નથી, એ તો એક સામાન્ય અમલદાર છે.
અને એ જ વાત એને સૌથી વધુ ભયાનક બનાવે છે.
બિલકુલ, એની ક્રૂરતા એની સામાન્યતામાં જ છુપાયેલી છે. એ શારીરિક હિંસા નથી કરતો, એ શબ્દોથી હુમલો કરે છે.
એ તમારી અંદર શંકાનું બીજ રોપે છે, તમારા મિત્રો પ્રત્યે અવિશ્વાસ જગાવે છે. એનો હેતુ તમને તોડવાનો છે, તમારા આત્મવિશ્વાસને જડમૂળથી ઉખાડી નાખવાનો.
બરાબર. મ્યુલર એ જ બતાવવા માંગે છે કે દમન કોઈ એક વ્યક્તિ નથી કરતો, આખી સિસ્ટમ કરે છે. પેજલ તો એ સિસ્ટમનો ચહેરો માત્ર છે, અને પછી પૂછપરછનો એક લાંબો અને થકવી દેનારો દોર શરૂ થાય છે.
મિત્રોને વારંવાર બોલાવવામાં આવે છે, કલાકો સુધી બેસાડી રાખવામાં આવે છે.
હા, અને એમને એકબીજા વિરુદ્ધ ઉશ્કેરવામાં આવે છે. જો તારા મિત્રે તો બધું કહી દીધું છે, હવે તારો વારો છે, આવા વાક્યોથી એમની એકતા તોડવાનો પ્રયત્ન થાય છે.
એટલે ડર હવે માત્ર બહારનો ખતરો નથી રહેતો, એ મિત્રોના મનમાં જ ઘર કરી જાય છે. આ નવલકથાનું મૂળ જર્મન શીર્ષક છે હર્ડસ્ટીયર, જેનો અર્થ થાય છે હૃદય પશુ.
બરાબર. આ ડર એક એવા જંગલી પશુ જેવો છે જે તમારા હૃદયમાં જ વસી ગયો છે અને તમને અંદરથી કોરી ખાય છે. અને જ્યારે આ હૃદય પશુ જાગે છે ને, ત્યારે આખી દુનિયા બદલાઈ જાય છે.
રોજિંદી સામાન્ય વસ્તુઓ પણ ભયાનક પ્રતીકો બની જાય છે.
હા, કોઈનો રૂમાલ, ટેબલ પર પડેલી કાતર, બધું જ ભય અને દગાની યાદ અપાવવા લાગે છે. વ્યક્તિ પોતાની જાત પર પણ શંકા કરવા લાગે છે. આ એક મનોવૈજ્ઞાનિક યુદ્ધ છે.
પણ શાસન જાણે છે કે મનોવૈજ્ઞાનિક યુદ્ધ પૂરતું નથી. થોડા સમયમાં અત્યાચાર શારીરિક હિંસામાં ફેરવાય છે. જ્યોર્જ, જે મિત્રોમાં સૌથી વધુ સ્પષ્ટ વક્તા હતો,
હા, અને નીડર પણ, એને એક ઊંચી બારીમાંથી ધક્કો મારી દેવામાં આવે છે
અને એના મૃત્યુને આત્મહત્યામાં ખપાવી દેવાય છે.
બરાબર, શાસન દ્વારા કરવામાં આવેલી હત્યાને ઢાંકવા માટે આત્મહત્યા શબ્દનો કેવો ઉપયોગ થાય છે. અખબારોમાં છપાય છે કે એક વિદ્યાર્થીએ અંગત કારણોસર જીવન ટૂંકાવ્યું. સત્યને દફનાવી દેવામાં આવે છે.
આ જ તો તાનાશાહીની સૌથી ભયાનક કાર્યપ્રણાલી છે. નહીં, તે માત્ર શરીરને નથી મારતી, પણ સત્યને પણ મારી નાખે છે અને ભાષાને જ પોતાનું હથિયાર બનાવે છે.
સાચી વાત છે. જ્યોર્જના મૃત્યુનો આઘાત સમય એ પહેલા જ બીજો ફટકો પડે છે. થોડા સમય પછી કર્ટ પણ લોલાની જેમ જ પોતાના રૂમમાં લટકતી હાલતમાં મળે છે.
વધુ એક આત્મહત્યા.
હા, મિત્રોનું વર્તુળ હવે વિખેરાઈ ગયું છે. એક પછી એક બધા સાથીઓ છીનવાઈ રહ્યા છે.
એક મિત્રનું આમ ચાલ્યા જવું અને તમે કશું જ ન કરી શકો એ લાચારીની કલ્પના પણ મુશ્કેલ છે. હવે માત્ર કથાનાયિકા અને તેનો પ્રેમી એડગર બચ્યા છે.
હા, અને એમના સંબંધ પર પણ સતત ડર અને શંકાનો ઓછાયો મંડરાયેલો રહે છે. અંતે કથાનાયિકા એકલી, ભાંગી પડેલી અને ઊંડા આઘાતમાં સરી પડેલી હાલતમાં કોઈક રીતે પશ્ચિમ જર્મની ભાગી જવામાં સફળ થાય છે.
એ ભૌતિક રીતે તો આઝાદ થઈ જાય છે, સરહદ પાર કરી લે છે, પણ શું તે ખરેખર મુક્ત છે?
એ જ તો સવાલ છે. મને નથી લાગતું, કારણ કે જેલની દિવાલો તોડી શકાય છે, પણ મનની દિવાલો તોડવી લગભગ અશક્ય છે.
એના મૃત મિત્રોના ચહેરા, કેપ્ટન પેજેલનો ઠંડો અવાજ અને પેલું હૃદય પશુ,
બધું જ તેની સાથે જર્મની પહોંચી જાય છે. આઘાત તેની ઓળખનો એક ભાગ બની ગયો છે અને એટલે જ આ પુસ્તક લખવું એ એના માટે પ્રતિકાર અને સ્મરણનું અંતિમ અને સૌથી શક્તિશાળી કાર્ય બની રહે છે.
એ પોતાના મૌન મિત્રોને વાચા આપવાનો પ્રયાસ કરે છે.
બિલકુલ, જે સત્યને દબાવી દેવામાં આવ્યું હતું તેને શબ્દો દ્વારા ફરી જીવંત કરવાનો આ એક પ્રયાસ છે.
આખી વાર્તા દરમિયાન ભાષાનો મુદ્દો કેન્દ્રમાં રહે છે, ખરું ને? એક તરફ શાસનની ભાષા છે પોકળનારા, જૂઠાણા, અને બીજી તરફ આ મિત્રોની ભાષા છે કવિતાની, સત્યની, સંવેદનાની.
બરાબર, ભાષા અહીં એક યુદ્ધનું મેદાન છે. શાસન ભાષાને ભ્રષ્ટ કરીને લોકો પાસેથી તેમની અભિવ્યક્તિ છીનવી લેવા માંગે છે. જ્યારે આ મિત્રો કવિતા લખે છે કે વાંચે છે ત્યારે તેઓ માત્ર મનોરંજન નથી કરતા,
પણ ભાષાની સચ્ચાઈને જીવંત રાખવાનો પ્રયાસ કરે છે. એ પોતે જ એક રાજકીય કૃત્ય બની જાય છે.
હા, આ સંદર્ભમાં એડગરનું એક વાક્ય છે જે હચમચાવી દેવું એવું છે.
કયું વાક્ય?
તે કહે છે, જ્યારે આપણે ચૂપ રહીએ છીએ ત્યારે આપણે અસહ્ય બની જઈએ છીએ, અને જ્યારે બોલીએ છીએ ત્યારે આપણે પોતાને મૂર્ખ સાબિત કરીએ છીએ.
ઓહ, કેવી ભયંકર દુવિધા છે. ચૂપ રહો તો તમારો આત્મા મરી જાય છે, અને બોલો તો તમારું શરીર.
આ જ તો તાનાશાહીનો સાર છે. તે તમને એવી સ્થિતિમાં મૂઠી દે છે જ્યાં કોઈ સાચો રસ્તો બચતો જ નથી. દરેક પસંદગી ખોટી લાગે છે, અને આ જ પરિસ્થિતિ વિશ્વાસઘાતને જન્મ આપે છે.
તો પછી લેખિકાની લેખન શૈલી વિશે શું કહેશો?
વાર્તા કોઈ સીધી રેખામાં નથી ચાલતી, એ તૂટક તૂટક યાદો અને છબીઓમાં આગળ વધે છે.
અને એ જ તો લેખિકાનો ઉદ્દેશ્ય છે. એ આપણને માત્ર વાર્તા નથી કહેતા, એ આપણને એ આઘાતનો અનુભવ કરાવવા માંગે છે. જે રીતે આઘાત પામેલું મન ઘટનાઓને ક્રમમાં યાદ નથી રાખી શકતું, એ જ રીતે આ કથા પણ વિખંડિત છે.
અને એમની ભાષા અત્યંત ક્રૂર ઘટનાઓનું વર્ણન પણ એટલી કાવ્યાત્મક અને ઠંડી રીતે કરે છે કે એની અસર બમણી થઈ જાય છે. બરાબર, જાણે કોઈ દૂરથી આ ભયાનકતાને જોઈ રહ્યો હોય. અને આખી નવલકથામાં ફેલાયેલા પ્રતીકો, લીલા આલુ, વાળ, રૂમાલ, આ બધા પ્રતીકો વાર્તાને અનેક અર્થસ્તરો આપે છે.
એટલે આ વાર્તા માત્ર રોમાનિયાની નથી રહેતી.
બિલકુલ નહીં, આ તાનાશાહીના સાર્વત્રિક અનુભવની કથા બની જાય છે. આ વાર્તા આપણને યાદ કરાવે છે કે રાજકીય દમન માત્ર શારીરિક સ્વતંત્રતા નથી છીનવતું, પણ માણસના આત્માને ઝેરી બનાવી દે છે.
મારા મતે આ નવલકથા આપણને શીખવે છે કે દમનકારી શાસનની સૌથી મોટી અને કાયમી હાનિ શારીરિક નથી, પરંતુ વિશ્વાસનો નાશ અને ડરનું આંતરિકીકરણ છે. એ એવી ઈજાઓ છે જે દેશ છોડ્યા પછી પણ કદાચ ક્યારેય રૂજાતી નથી.
અને છતાં એ જ અસહ્ય પીડાને કળા દ્વારા વાચા આપવી એ પોતે જ માનવીય સહનશક્તિ અને પ્રતિકારનું સૌથી મોટું પ્રમાણ છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.